આપણે શીખી શકીએ છીએ. અને જ્યારે આપણે અહીંયા આવીએ ત્યારે ઈશ્વર પોતાના લોકોને એક બીજી તક આપી રહ્યા હતા. અને મૂસાની ઈચ્છા એ હતી કે જેવી રીતે તેમના પૂર્વજો પહેલા નિષ્ફળ ગયા તેવી રીતે આ જે નવી પેઢી છે તે નિષ્ફળ ન જાય. અને મેં તમને અહીંયા કીધું તે પ્રમાણે લખ્યું છે કે યાત્રાના 11 દિવસ હતા. હવે જ્યારે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ, આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, તાત્કાલિક સંતોષ આપણે જોઈએ છે. દરેક વસ્તુ જે આપણને જરૂરી છે, દરેક સુવિધા આપણને જરૂરી છે તે આપણા આંગણાને ટેરવે છે. આપણે એવી કોઈ વસ્તુ નથી કે આપણે બહુ તેની માટે રાહ જોવી પડે. પણ એક સમય એવો હતો, અને લગભગ આપણે જ્યારે દુનિયાનો ઇતિહાસ જોઈએ તો આ વસ્તુ બધાને માટે હતી નહીં. બલકે જ્યારે મને યાદ છે, અને અંકલ અને આંટી પણ છે અહીંયા ગાડી, તે જ્યારે હું અમેરિકામાં આવ્યો હતો અને 1984ની એ સાલ હતી, ત્યારે જો તમારે ઇન્ડિયા કોઈની વાત સાથે વાત કરવી હોય તો પણ તમારે ફોન કોલને નોંધાવવો પડતો હશે. તમે બધા જાણતા હશો આ વાત. તમારે ફોન નોંધાવવો પડે, પછી પાછો ફોન આવે, અને જ્યારે ફરી પાછો જ્યારે ફોન કરીએ ત્યારે 3 મિનિટથી વધારે વાત કરી શકતા નતા. અને કદાચ તમે કરી બી શકતા હોત તો પણ એટલું બધું મોંઘું હતું કે વાત કરી શકતા નતા. અને કોઈકની સાથે સંપર્ક કરવો એ ઘણું અઘરું હતું. એ સમયે પણ ટપાલ દ્વારા, ચિઠ્ઠી દ્વારા કોઈ આવતું જતું હોય ત્યારે તેમની સાથે કોઈ સગુવાલું કોઈ પત્ર મોકલે તો વાત કરી શકતા હતા. અને અત્યારે આપણે જ્યારે 40-45 વર્ષ આગળ જોઈએ તો અત્યારે દુનિયાના કોઈ બી ખૂણામાં કશું પણ બને તો આપણને એકદમ ઇન્સ્ટન્ટલી ખબર પડી જાય છે. ગમે ત્યાં આપણું સગુવાલું કોઈ પણ દુનિયામાં કોઈ પણ સ્થળે હોય તો આપણે તેમનો તરત જ સંપર્ક કરી શકીએ છીએ, તરત જ તેઓની સાથે આપણે વાત કરી શકીએ છીએ. કશી બી વસ્તુની આપણે જરૂર હોય, તમારે જો કશું ખાવાનું મન થયું તો 10-15 મિનિટમાં, ખાસ કરીને આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તો 10-15 મિનિટમાં હાજર થઈ જાય આપણા ભાણા આગળ. તમારે દવાની જરૂર છે, તમારે ગ્રોસરીની જરૂર છે, તમારે કોઈ બી વસ્તુની જરૂર છે, તમારે ઘરની બહાર પગ મૂકવો પડતો નથી. તમારા ફોન દ્વારા તમે દરેક વસ્તુને ઓર્ડર કરી શકો છો અને એ તમારા ઘર આંગણે આવી જાય છે. કશી વસ્તુ કોઈ એવી સુવિધા નથી કે જે આપણી પાસે નથી. અને જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ, અને જ્યારે કદાચ જ્યારે આપણે પ્લેનમાં મુસાફરી કરતા હોય, અને કોઈ એવી મુસાફરી નથી કે જ્યાં આપણને 11 દિવસ લાગે, કોઈ એવી મુસાફરી નથી જ્યાં 11 દિવસ લાગે. આપણે અહીંયાથી આપણા ભારત દેશમાં જવું હોય તો 17-18 કલાક, કદાચ 20-22 કલાકમાં તો આપણે આરામથી ઇન્ડિયામાં નહીં ધોઈને બેઠા હોય, લોકો સાથે વાતો કરતા હોય. કદાચ જો આપણું પ્લેન 11 મિનિટ લેટ થઈ જાય, અથવા તો કોઈ જગ્યાએ આપણે જવાનું હોય ને આપણે થોડા લેટ થઈ ગયા હોય તો આપણે ધુઆંપૂવા થઈ જતા હોઈએ છીએ. કારણ કે અને જે બી લોકો, કદાચ જો પ્લેનમાં કશી ખરાબી હોય અથવા તો ટ્રાફિક હોય કે કોઈ પણ કારણસર જ્યારે આપણે જો મોડા પડીએ અથવા તો આપણી જે સ્કેડ્યુલ છે એની બહાર વાત જતી રહે તો આપણે ઊંચા નીચા થઈ જતા હોઈએ અને ગુસ્સે પણ થઈ જતા હોય છે, ઇરિટેટેડ થઈ જતા હોઈએ છીએ, અને આપણે કદાચ ન જે બોલવાનું હોય તે પણ બોલતા હોઈએ છીએ. 11 દિવસનો તો કોઈ સવાલ જ નથી, 11 કલાકનો સવાલ નથી. આપણે કશી વાત માટે આપણે રાહ જોઈ શકતા નથી. અને હજુ તો આપણું જે જનરેશન છે એ તો હજુ કદાચ થોડી ધીરજ રાખે, પણ આપણા પછીનું જે જનરેશન છે એ લોકોમાં તો કોઈ ધીરજ નથી. અને જ્યારે આપણે મુસાફરીની વાત કરીએ, અને અહીંયા હું તમને કહું કે હોરેબ પર્વત એટલે કઈ જગ્યા હતી. હોરેબ પર્વત એ હતો કે જ્યાં મૂસાને નિયમ આપવામાં આવ્યો હતો. ઘણી વખત હોરેબ લખવામાં આવે છે, ઘણી વખત સિનાઈ પર્વત લખવામાં આવે છે. પણ ત્યાંથી તે જ્યાં અત્યારે એ લોકો છે કાદેશ બાર્નિયામાં, એ જ અને કાદેશ બારનીયા કઈ જગ્યા હતી કે જે વચનનો દેશ હતો એની સરહદ પર હતું, એને ઓળંગો એટલે હવે તમે વચનના દેશમાં આવનાર છો. અને આ જે પુણનિયમનું પુસ્તક છે તે એ સમયે વચનના વચનના દેશમાં તેઓ પ્રવેશવાના હતા તે પહેલાં મૂસા તેમને આ સૂચનાઓ અને ફરીથી નિયમ આપે છે. મૂસા પોતે તો વચનના દેશમાં પ્રવેશ કરી નહોતો શકવાનો, પણ આ જે પેઢી છે નવી પેઢી તેઓને માટે આ તેણે વચન લખ્યું હતું. અને મેં કીધું તે પ્રમાણે બહુ અજાયબ જેવું પુસ્તક છે, પણ અહીંયા લખવામાં આવ્યું છે કે આ જે યાત્રા હતી તે 11 દિવસની હતી. અને પછી જ્યારે આપણે ત્રીજી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ 40મા વર્ષે 11મા મહિનાના પ્રથમ દિવસે મૂસાએ યહોવાની મુજબ યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહ્યા. એટલે કે જે યાત્રા 11 દિવસની હતી તે પૂરી કરતા આ લોકોને 40 વર્ષ લાગ્યા. અને તમે તો બધા હોશિયાર લોકો છો, તમે પવિત્ર શાસ્ત્રને જાણો છો, તમે ખબર છે તમને કે કેમ આટલો સમય લાગ્યો, કેમ 40 વર્ષ નીકળી ગયા અરણ્યમાં, અને કેમ એમને ભટકવું પડ્યું વગેરે વગેરે. પણ આપણને આ વચન કેવી રીતે લાગુ પડે છે? કદાચ તમારામાંથી ઘણા કહેતા હશે કે આને અત્યારે મારે ને આ વચનને શું લેવા દેવા, મારે કઈ અરણ્યમાં જવાનું છે ને મારે કઈ વચનના દેશમાં જવાનું છે, હું તો બોર્ન અગેન નવો જન્મ પામેલી એક વ્યક્તિ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં હું જીવી રહી છું અથવા તો જીવી રહ્યો છું, મારે આ વચનમાંથી શું શીખવાનું છે. તમારું ધ્યાન હું 1 કોરિન્થિયનો પત્ર તેનો 10મો અધ્યાય અને 11મી કલમ તરફ દોરવા માંગુ છું. પાઉલ બહુ સરસ રીતે આપણને આ વાત સમજાવે છે અને ત્યાં લખવામાં આવ્યું છે 1 કોરિન્થિયનો તેનો 10મો અધ્યાય અને 11મી કલમ કહે છે કે જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરૂપ છે. પવિત્ર શાસ્ત્રમાં જે પણ વસ્તુ લખેલી છે તે ઉદાહરણરૂપ છે અને તે બાબતો આપણા માટે ચેતવણી રૂપે લખાઈ રહી છે. તો એક તો આપણને ઉદાહરણ છે અને બીજી આપણને ચેતવણી છે, બરાબર. અને આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઇતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્યા છે. હવે આહા પાઉલ લગભગ 2000 વર્ષ પહેલા લખે છે કે આ જ્યારે ભૂતકાળના દરેક ઇતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્યા છે. જો પાઉલ કહે છે કે આપણે આરે આવી પહોંચ્યા છે તો હવે 2000 વર્ષ પછી તો આપણે તો બહુ જ નજીક છે. કારણ કે જો તમે રૂમિયોનો પત્ર તેનો 13મો અધ્યાય વાંચો તો ત્યાં અંતમાં લખવામાં આવ્યું છે કે આપણનો તારણનો દિવસ બહુ નજીક છે. તારણનો દિવસ બહુ નજીક છે અને આટલા માટે જૂના કરારનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. હું તમને કાયમ કહું છું, તમારામાંથી ઘણા બધા બીજી જે બાઇબલ અભ્યાસ કરીએ છીએ તેમાં જોડાઓ છો અને હું વારંવાર આ વાત કહું છું કે તમે નવો કરાર સમજી શકતા નથી જો તમે જૂનો કરાર શીખ્યા નથી. તમે નવો કરાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા છે તેને જૂના કરાર વગર સમજી શકતા નથી. કારણ કે મેં અહીંયા વાંચ્યું તે પ્રમાણે કે આ વચનો આપણને ઉદાહરણ રૂપે એક ચેતવણી રીતે આપી રહ્યા છે. અને વાલાઓ, તમારામાંથી કદાચ જો કોઈ ગેરસમજમાં હોય તો આપણે આ ગેરસમજ આજે જ દૂર થાય એવી ઘણી બધી યાત્રા છે કે જે ફક્ત 11 દિવસની છે જેને આપણે હજુ પણ પૂરી કરી નથી. અને કદાચ 40 તો શું, ઘણા બધા 45, 50, 60 વર્ષ નીકળી ગયા પણ એ યાત્રા આપણે પૂરી કરી શક્યા નથી. અને આ વચન સમજવું બહુ જરૂરી છે. એક બહુ ફેમસ ફિલોસોફરે એવું કીધું છે કે જે લોકો ભૂતકાળને યાદ રાખીને શીખતા નથી તે એ જ ભૂલ વર્તમાનમાં કરે છે અને તેનું જે પરિણામ છે તે ભોગવે છે. કારણ કે સૌથી સારો શિક્ષક એ એક્સપિરિયન્સ છે, આપણો પોતાના અનુભવ જેવો બીજો કોઈ શિક્ષક નથી. અને બહુ જો ખરેખર તમારે સારું શિક્ષણ જોઈતું હોય તો બીજા કોઈના અનુભવ દ્વારા જો તમે શીખો તો એના જેવું બીજું કોઈ રૂડું નથી. અને અહીંયા આ જે ઇસ્રાયલ પ્રજા છે તેઓને લઈને આપણે શીખવાની બહુ જરૂર છે કે કેમ તે લોકોએ આટલો બધો સમય લીધો, કેમ લગભગ આખું એક પેઢી એ અરણ્યમાં દટાઈ ગઈ. જ્યારે આપણે કદાચ જ્યારે વાંચીએ વચન અને આપણે જોઈએ કે કેટલા લોકો મિસર દેશમાંથી જ્યારે બહાર આવ્યા હતા અને કેટલા લોકો વચનના દેશમાં પ્રવેશ્યા, તો આપણે જાણીએ છીએ કે ખાલી બે જ વ્યક્તિ જે મિસર દેશમાંથી બહાર નીકળી હતી તેણે વચનના પ્રદેશમાં પ્રવેશ કર્યો, એક કાલેબ અને એક યહોશુઆ. એમના સિવાય બધા જે મિસર દેશમાંથી નીકળ્યા હતા એ બધા મરી ગયા. હવે તમે જુદા જુદા જ્યારે જે એસ્ટિમેટ છે એ જુઓ કે કેટલા લોકો બહાર આવ્યા હતા, તો એ આંકડો કદાચ 2-6 મિલિયન સુધી ગણી શકાય. કેટલું બધું મરણ. અને એ વાત ઉપર એક મિનિટ હું તમને બધાને એક મિનિટ વિચારવા માટે આપું છું. વિચારો કે આ મિસર દેશમાંથી જે આખું જૂથ બહાર નીકળ્યું હતું, શું પ્રભુની યોજના એ હતી કે તેઓ મિસર દેશમાંથી નીકળી અને અરણ્યમાં મરી જાય? ના, પ્રભુની યોજના એ હતી નહીં. પ્રભુની યોજના તેમને મિસર દેશમાંથી બહાર લાવવાની નથી. એમની યોજના હતી કે એમને મિસર દેશમાંથી બહાર લાવી અને વચનના જે દેશ છે તેમાં તેઓ પ્રવેશ કરે. અરણ્યના જે આ 40 વર્ષ તેમણે ગાળ્યા તે પોતાના અવિશ્વાસના લીધે કાઢ્યા. અને અહીંયા હું મારો તમારો પહેલો મુદ્દો હું તમને આપવા માંગુ છું કે એ જ્યારે અરણ્યમાં 40 દિવસ આટલી બધી મોટી સંખ્યા હતી, તો તમને ખબર છે કે દરરોજના કેટલી દફન ક્રિયા એ લોકોએ કરી હતી? વિચારો, કદાચ તમે નહીં વિચાર્યું હોય કદી પહેલા. આ 40 વર્ષમાં આટલા બધા લોકો મરી ગયા. અને અત્યારે મને કોઈકે આખું કેલ્ક્યુલેશન પણ કર્યું છે, પણ દરરોજ તેઓ હન્ડ્રેડ્સમાં લોકોને દાટતા હતા. એવો એક દિવસ નહીં ગયો હોય કે જ્યારે કોઈકના કુટુંબમાં અથવા કોઈની છાવણીમાં મરણ નહીં થયું હોય. વિચારો, તમે એ બાબતમાં વિચારો કે આપણને એમ લાગે છે કે હા, તો મિસર દેશમાંથી નીકળ્યા, ઉપરથી માના પડતી હતી, પાણી મળતું હતું, લહેરથી એ લોકો પસાર થયા. દરરોજ તેમને શોક હતો, દરરોજ કોઈકને આશ્વાસન આપવાનું હતું, દરરોજ કોઈકના કંઈ મરણ થતું હતું આલા. અને જ્યારે અવિશ્વાસ હોય ત્યાં આનું આ પરિણામ આવે છે. અને આજે જ્યારે હું આપણા સમાજને જોઉં છું, ખાસ કરીને આપણો ગુજરાતી સમાજ, ગુજરાતી ખ્રિસ્તી સમાજ, અને ખાસ કરીને અહીંયા આપણે જ્યારે ન્યુયોર્ક, ન્યૂજર્સી, આપણે બ્રુકલિન, આ બધી જે જગ્યા છે જ્યાં આપણે બધા સ્થાયી થયા છે, એ જ્યારે હું એ સમાજ જોઉં ત્યારે હું આ જ વસ્તુ જોઈ રહ્યો છું. વાલાઓ, અવિશ્વાસના લીધે અને પ્રભુનું વચન ન જાણવાને લીધે આજે દરરોજ આપણે મરણ જોઈએ છે. અને કદાચ આપણે મરણ જેવી રીતે એ લોકો ખરેખર જે મરી ગયા હતા એવા દાટતા હતા એવી રીતે નથી દાટી રહ્યા, પણ આજે આપણા જુવાનો, આપણા જે જુવાન દીકરા દીકરીઓ છે, કેટલા કુટુંબો, કેટલા લગ્ન જીવન, તે કેટલી હદે આજે આપણા સમાજમાં એ જોઈએ છે કે તેની અસર પડી રહી છે. અને એ અસરનું કારણ છે અવિશ્વાસ. પ્રભુનું જે વચન છે તેની પર વિશ્વાસ નહીં કરવાનો. અને એ પહેલાં પણ જો હું આગળ જોઉં તો આપણા સમાજમાં પ્રભુનું વચનની સમજણ જ નથી મળતી. અને જ્યારે તમે મુએલા મંડળીમાં બેઠા છો તો તમે કેવી રીતે જીવન થશો એ મને કહો. માફ કરજો જો હું એવું કંઈક બોલ્યો હોઉં કે જેથી તમને દુઃખ લાગે, પણ હું આ સાચી વાત કહું છું અને પહેલી વાર નથી કહેતો. તમારામાંથી જે મને સાંભળે છે તમે જાણો છો કે હું આ વારંવાર કહું છું કે જો જ્યાં આપણા દીકરા દીકરીઓને શિક્ષણ નથી મળતું ત્યાં કેમ આપણે બેસીએ છીએ? કેમ ત્યાં આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ? કેમ આપણી લોયલ્ટી મંડળીને છે, પ્રભુને નથી? યહૂદી લોકો પાસેથી આપણે જે શીખીએ છીએ આ જ વસ્તુ શીખીએ છીએ, કારણ કે એ લોકો પણ મંદિર પાછળ એટલા ગાંડા હતા કે પ્રભુએ કીધું હું મંદિર જ કાઢી નાખું છું. અને આપણી એવી જ કંઈક દશા છે, કારણ કે આપણે જે શીખવાનું ભૂતકાળમાં હતી એ આપણે શીખ્યા નથી. અને તેથી કરીને હું આજે આત્મિક મરણની વાત કરી રહ્યો છું તમારી સામે, કારણ કે આપણા મંડળીમાં, આપણા સમાજમાં જ્યારે લોકો વધારે પ્રભુમાં આવવા જોઈએ. અને લાગે છે બાહ્ય રીતે તમે જુઓ તો લાગે છે કે બહુ જ ફળદ્રુપ મંડળી છે, અમારા દેવળ અમારું દેવળ તો ફૂલ હોય છે, અમારું દાનાળ પણ તો તમે જુઓ, અમારું બેંક બેલેન્સ તો જુઓ, અમે ટ્રાક વેચવા જઈએ છીએ, અમારો નાતાલનો પ્રોગ્રામ થાય છે, બધું એક્ટિવિટી થાય, અમે ઇન્ડિયા પૈસા મોકલીએ છીએ, અમે વિધવાઓને ખવડાવીએ છીએ, બધી વસ્તુ થાય છે. પણ જે આત્મિક જાગૃતિ હોવી જોઈએ, જે આત્મિક વૃદ્ધિ હોવી જોઈએ, એ આપણે જોઈ શકતા નથી. હમણાં બલકે હમણાં રવિવારે જ આ બાબત ઉપર હું બોલ્યો હતો, અને હું તમને પણ ત્યાં જ લઈ જઈશ. જો આપણે જ્યારે પ્રકટીકરણનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય જોઈએ, અને જે પહેલી મંડળી છે જેનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે, ત્યાં એની માટે શું લખવામાં આવ્યું છે હું તમને વાંચીશ. ઓકે, અને તમે સાંભળજો. આ સારદીસની મંડળીને જે ઈસુનો પત્ર છે તે વિશે આપણે જોઈએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે કે સારદીસમાંની મંડળીના દૂતને આ લખ કે તે એક જેની પાસે સાત આત્મા અને સાત તારા છે તે તમને આ વાતો કહે છે. તું જે કામો કરે છે તે હું જાણું છું. લોકો કહે છે કે તું જીવે છે, પણ તું ખરેખર મૃત્યુ પામેલ છે. અને આજનું આપણી મંડળી, આજનું આપણા સમાજમાં, ખાસ કરીને અહીંયા જ્યારે હું ન્યુયોર્કમાં, અને આપણી જે સ્થાયી મંડળીઓ છે, અને હું કહીશ, કદાચ મારે તો કંઈ પાછું આવવાનું છે, આશીષનું સાંભળશે તમારું, કે આપણે જ્યારે ક્રાઇસ્ટ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ જોઈએ, આપણે બેથલશીપ મેથોડિસ્ટ ચર્ચ જોઈએ, આપણે જોઈએ બીજા જે ચર્ચ સ્ટેટન આઇલેન્ડમાં, અને હું તો ત્યાં અટેન્ડ નથી કરતો એટલે મને એમનું ખાસ ખ્યાલ નથી, આ બે મંડળીથી તો હું બહુ વાકેફ છું. આ પરિસ્થિતિમાં છે જે મેં હમણાં વાંચ્યું, તું જે કામો કરે છે તે હું જાણું છું, લોકો કહે છે કે તું જીવે છે, પણ તું ખરેખર મૃત્યુ પામેલ છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીને આ વાત કહે, અને આ જે મેં વાંચ્યું તેનો મતલબ શું થાય છે વાલાઓ, કે આ જે મંડળી હતી સારદીસની મંડળી હતી, અને જો તમને ખાલી ઐતિહાસિક એનું બેકગ્રાઉન્ડ આપું તો આ સારદીસની મંડળી એટલે કે જે પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે, જે આપણે છીએ, પહેલાં જે કેથલિક જે કેથલિક ચર્ચ હતું એ આની આગળ જે આવે છે તે પર્ગમાનની જે મંડળી છે તે કેથલિક ચર્ચને રેપ્રેઝેન્ટ કરે છે. એક કેથલિક ચર્ચનું એ ચિહ્ન છે. જ્યારે આપણે સારદીસની મંડળીમાં આવીએ તો એ પ્રોટેસ્ટન્ટ ચર્ચ એટલે કે જે 1500ની સાલમાં માર્ટિન લુથર પછી જે સ્થાપિત થઈ તે સમયની મંડળી છે. ઇટ રેપ્રેઝેન્ટ ધેટ ટાઈમ. અને આ જે મંડળી છે એને પ્રભુ એમ કહે છે કે તારી પાસે કામો તો છે, અને લોકો તો તારા બહુ વખાણ કરે છે કે કેટલા અદભુત કામો કરે છે, પણ જ્યારે હું જોઉં છું તારે, તમે એક મરેલી, તું એમ લખ્યું છે કે તું ખરેખર મૃત્યુ પામેલ છે. અને પછી કહે છે જાગૃત થા. અને આ આપણા માટે બહુ મોટો, અને હું અહીંયા ગાડી બહુ એક નહોતો કરવાનો, પણ આ આપણી આપણી પોતાના પર્સનલ જીવન માટે પણ બહુ બહુ જરૂરી વચન છે. ઘણી વખત આપણા બી જે બાહ્ય કાર્યો છે, આપણે જે કરીએ છીએ તે બહુ એમ લાગે કે આ તો કેટલો ધાર્મિક માણસ છે, કેટલી બધી એક્ટિવિટી, બાઇબલ સ્ટડી લીડ કરે છે, અને ચર્ચમાં તો કદી એવું હોય જ નહીં કે ગેરહાજર હોય, દાન બરાબર આપે છે, મંડળીમાં જે કંઈ જરૂરિયાતો હોય ત્યારે આઈને ઊભા રહે છે, બધી જાતની એક્ટિવિટી હોય છે, પણ આપણે એક્ટિવિટીમાં એટલા બધા બિઝી થઈ ગયા હોય છે, પ્રભુ શું કરવા માંગે છે એ આપણે જોઈ શકતા નથી. ધર્મ છે, ધાર્મિકતા છે, ઈશ્વર નથી. ફરી હું કહીશ વાલાઓ, ધર્મ છે, ધાર્મિકતા છે, અને પણ ઈશ્વર નથી. અને ઈશ્વર આપણું હૃદય માંગે છે, એક્ટિવિટી નહીં. એક ઘણા વખત, થોડો સમય થઈ ગયો, પણ હું એક ભાઈ સાથે વાત કરતો હતો, અને એ ભાઈને મેં પૂછ્યું કે કેમ ભાઈ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો, સામાન્ય રીતે સુવાર્તાની વાત કરતો હતો, નવો જન્મ પામ્યા છે વગેરે વગેરે. અને એમનો મારી પાસે શું જવાબ હતો ખબર છે? હું ચર્ચમાં ચા બનાવું છું, ચર્ચમાં હું જઉં છું અને હું ચર્ચમાં ચા બનાવું છું. આગળ થોડી વધારે વાત કરી ત્યારે પછી ઉત્તર એ આવ્યો કે આ બધામાં હું માનતો નથી. હવે આ ચર્ચમાં આગેવાન તરીકે બેસે છે. આપણી મંડળી, આપણો સમાજ જે પરિસ્થિતિમાં છે, કારણ કે આપણે આવા લોકો આગેવાનીમાં છે, આવા લોકો નિર્ણયમાં કરવા માટે બેઠા છે, અને જ્યારે આ વાત બને છે ત્યારે એનું પરિણામ શું આવે છે કે એક મૃત થયેલી મંડળી. જે વસ્તુને આપણે 11 દિવસ યાત્રાના થવા જોઈએ, હજુ 40-45 વર્ષ અને આપણે ત્યાંના ત્યાં જ છે. અને હું જોઉં છું આપણા સમાજમાં, હું જોઉં છું ઘણા જે કૌટુંબિક જીવન છે, જ્યારે પતિ અમુક વખત તો ફોન કરતા હોય છે, પત્ની જે અમુક વસ્તુ વાત કરીએ, અમુક વસ્તુ કે લગ્ન જીવનમાં આ મુશ્કેલી છે, બાળકો સાથે આ મુશ્કેલી છે, મંડળીમાં આ મુશ્કેલી છે, વગેરે વગેરે જ્યારે આપણે સાંભળીએ તો આ વચન તેને બહુ લાગુ પડે છે. કારણ કે આપણે મંડળી તરીકે, સમાજ તરીકે, ખ્રિસ્તી તરીકે જે વાત ઉપર આપણે વિજયવંત થવું જોઈએ તેના બદલે હજુ આપણે અરણ્યમાં જ ગોળ ગોળ ફરી રહ્યા છે. ધેર ઇઝ નો ઇફેક્ટિવનેસ. અને ઘણી વખત હું તમને આ કહું છું, આ ફરીથી કહીશ કે જ્યાં પ્રભુનું વચન આપવામાં આવે છે, જ્યાં પ્રભુની ખરેખર હૃદયથી સ્તુતિ થાય છે, ત્યાં જીવન બદલાય છે. આ મારો નિયમ નથી, આ પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે. આપણે પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય અને આપણે જે 42મી કલમ વાંચો, આખો એ 42-47 સુધી વાંચો તો તમે જોઈ શકશો કે જ્યાં પ્રભુનું વચન આપવામાં આવે છે, પ્રભુનું શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં આ વચનમાં એટલી શક્તિ છે કે માણસનું જીવન બદલી નાખે છે. અને આજે હું તમને પ્રશ્ન પૂછીશ કે જ્યાં તમે જાઓ છો, જ્યાં જે મંડળીમાં તમે બેસો છો, છેલ્લે ક્યારે બાળકના સંદેશા દ્વારા કોઈ વ્યક્તિ એટલો હચમચી ગયો કે ઊભો થઈને એને જીવન આપી દીધું પ્રભુને? છેલ્લા 1 વર્ષમાં કેટલા જણ, છેલ્લા 5 વર્ષમાં કેટલા જણ, છેલ્લા 10 વર્ષમાં કેટલા જણ, કેટલા જણ આપણી મંડળીમાં આવ્યા છે કે જે ઇન્ડિયન ના હોય, અથવા તો કારણ કે અહીંયા ગાડી મૂવ થયા, અથવા તો બીજા ચર્ચમાં બન્યું નહીં, ત્યાં ગાડી કશું ફાટફૂટ પડી એટલે કે ભાઈ હવે હું આ ચર્ચમાં જઈશ. એ સિવાય આપણે પ્રભુમાં આવીને મંડળીમાં વધારો થયો તો કેટલા જણ છે? અને બીજો પ્રશ્ન એ હું પૂછીશ કે જો નથી તો કેમ નથી? સમથિંગ ઇઝ રોંગ. 11 દિવસની યાત્રા, 40 વર્ષ, કેમ? કારણ કે આપણે જે પ્રભુ કહે છે તે પ્રમાણે આપણે ચાલતા નથી. અને આ આપણા દરેક જણની જવાબદારી છે, ફક્ત પાડક સાહેબની નહીં. હા, પાડકની બહુ જવાબદારી છે, કારણ કે જ્યારે જે આગેવાન છે એ પ્રભુના વચનમાં હોય અને ખંતથી કામ કરતા હોય અને પ્રભુનો જે યોજના છે તે પ્રમાણે ચાલતા હોય તો ઘણો બધો ફરક પડી શકે છે. પણ આપણે દરેક જણ જે ત્યાં બેસીએ છીએ એ દરેક જણની જવાબદારી બને છે. આપણા સમાજ પ્રત્યે, અત્યારે આપણો ગુજરાતી સમાજ પ્રભુથી વધારે ને વધારે દૂર જઈ રહ્યો છું. જ્યારે ખાસ કરીને હું જુવાન પેઢીને જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે, કારણ કે આપણી જુવાન પેઢી આપણા દેવળમાંથી નીકળી અને બીજી જગ્યાએ તે જે આત્મિક ભોજન મળવું જોઈએ તે લેવા જાય છે. કેમ? કારણ કે જે આપણી મંડળી છે તેમાં મળતું નથી. અને જે પાઉલે બીજા તિમોથી તેની 4 અધ્યાય અને 3 અને 4 કલમમાં જે લખ્યું છે એવી પરિસ્થિતિમાં આપણે છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહીં સાંભળે પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ઊભા કરશે. લોકો સત્ય તરફ આડા કાન કરશે, કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરૂ કરશે. અહીંયા નથી ફાવતું કારણ કે પાસ્ટરનું બોલવું બહુ અઘરું છે. અને માફ કરજો, મારું તો બોલવું અઘરું છે, માફ કરજો, પણ જ્યારે દિવસનો અંત આવે ત્યારે મારે તો પ્રભુને જવાબ આપવાનો છે. એટલે જો આજે હું એવું કશું કહી રહ્યો છું કે જે તમને કદાચ ખોટું લાગી રહ્યું છે તો મને માફ કરજો, પણ આ વાસ્તવિકતા હું તમારી આગળ મૂકું છું. અને આ તો હું મંડળી તરફથી વાત કરું છું, આપણા જે પર્સનલ અંગત જીવનની વાત કરું તો અંગત જીવનમાં પણ આ જ વસ્તુ આપણે જોઈ રહ્યા છે કે પ્રભુએ આપણને જ્યાં વિજયવંત કર્યા છે, પ્રભુએ આપણને કીધું છે કે આની ઉપર તમે વિજય મેળવી શકો છો, પણ હજુ પણ લગ્નના કદાચ 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, 25-40 વર્ષ થઈ ગયા, પણ હજુ હજુ એ જ ઝઘડા, એ જ ટંટા, કુટુંબમાં પણ એ જ મુશ્કેલીઓ, એ જ પ્રશ્નો, મંડળીમાં પણ એ જ પ્રશ્નો. હું જોઉં છું, એક વખત હું પણ આગેવાન રહી ચૂક્યો છું અને હજુ પણ એ જ લોકો, એ જ સમસ્યાઓ, એ જ ચાલ્યું રહ્યું છે. કેમ? કારણ કે આપણે પ્રભુ પર વિશ્વાસ મૂકીને વિશ્વાસનું પગલું ભરતા નથી. અને આપણે જે લોકો છે તેમને ખુશ કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છે કે પ્રભુને ખોટું લાગે તો વાંધો નહીં, પણ આ માણસને મારે ખોટું ના લાગવું જોઈએ. જે પક્ષપાત છે, આપણે એ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હોવું જ ના જોઈએ. આપણે મંડળીની ડિસિપ્લિન પ્રમાણે નથી ચાલવાનું, આપણે પ્રભુના વચન પ્રમાણે ચાલવાનું છે. ભલે ડિસિપ્લિન કે સાચું છે, પણ જો પ્રભુનું વચન કે છે ખોટું છે તો એ ખોટું છે. માફ કરજો મને, આપણે મંડળીમાં મેમ્બર, હું આપ જ્યારે હું વાત કરું, વધારો મંડળીમાં થાય તો હું મેમ્બરશીપની વાત નથી કરતો, મેમ્બર વધારવાની વાત નથી. આપણે પ્રભુના મંડળીમાં, ધ બ્રાઇડ ઓફ ક્રાઇસ્ટ, એમાં કેટલા લોકો ઉમેરાય છે, કેટલા લોકો પ્રભુની પાસે આવે છે. પ્રભુએ આજ્ઞા આપણને એ નથી આપી કે તમે જાઓ અને તમારા ચર્ચના મેમ્બર બનાવો. આપણને પ્રભુએ એવી આજ્ઞા આપી છે કે તમે જાઓ અને લોકોને મારા શિષ્યો બનાવો. આપણે લોકોને આપણા પ્રભુના શિષ્યો બનાવવા માટે કેટલું કરીએ છીએ, કેટલા શિષ્યો બનાવ્યા આપણે? કારણ કે પ્રભુ એ નહીં જોવે કે ટ્રસ્ટીએ બહુ સરસ કામ કર્યું ને, બિલ્ડિંગ તો એકદમ સરસ પેઇન્ટ કરેલું છે અને બધું બહુ ફર્સ્ટ ક્લાસ છે. પ્રભુ એ જોશે કે કેટલા જે ખોવાયેલા ઘેટા હતા, કેટલા જે મરણમાં નાશ પામનારા હતા, તેઓને તમે મારી પાસે લાવ્યા અને તેઓને જીવંત કર્યા. અને મને દુઃખ થાય છે, આપણા સમાજને જ્યારે હું જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે. કારણ કે આપણા, એવું કહેવામાં આવે છે કે આપણા સમાજમાં દર કુટુંબે કુટુંબે હવે તો પાડક સાહેબ થઈ ગયા છે. દર કુટુંબ કુટુંબે તમારે, આપણે તો એક સમય એવો આવશે કે સભ્યો કરતાં પાડક વધી જશે અને બધા રેવરન ડોક્ટર છે. પણ આપણે સમજવાનું છે કે આપણે કોની પાસેથી વચન શીખીએ છીએ અને એ જે શીખાડનાર છે એ વ્યક્તિ શું પ્રભુના વચન પ્રમાણે બોલે છે કે પછી પોતાની સમજણ અને કેવું છે કે આ તો આપણે જાણીએ છીએ કે એક જાતની ક્લબ છે. એકબીજાને તમે મારા ચર્ચમાં બોલજો, આ વ્યક્તિ કે તમે મારા ચર્ચમાં બોલજો અને એ ચાલ્યું. પ્રભુનું વચન કોણ બોલશે? અને ક્યારે આપણા સમાજમાં આપણે આગેવાનો ઊભા થશે કે જે પ્રભુની જ સેવા કરે? ક્યારે આપણામાંથી કોઈક યહોશુઆ અને કાલેબ જેવું કહેશે કે હું અને મારા ઘરના તો યહોવાની સ્તુતિ કરીશું? તમારે જે કરવું હોય કરો, તમારે જે પોઝિશન જોઈતી હોય લો, હું પ્રભુના વચન પર ઊભો રહીશ. હું એકલો ઊભો રહીશ તો હું એકલો ઊભો રહીશ, પણ હું પ્રભુના વચન પર ઊભો રહીશ. અને ક્યારે આપણામાંથી કોઈક એવું એકદમ બોલ્ડ સ્ટેપ લેશે કે ના, હું મંડળીને નહીં, હું પ્રભુને વફાદાર રહીશ, હું પ્રભુની પાછળ ચાલીશ. નીતિ વચન તેનો 19મો અધ્યાય અને 20મી કલમ આ પ્રમાણે કહે છે, વાલાઓ, કે સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો પછી અંતે તમે ડાહ્યા બનશો. આપણે કોની પાસેથી સલાહ લઈએ છીએ એ બહુ જરૂરી છે. કોની પાસેથી આપણે પ્રભુનું વચન શીખીએ છીએ એ જરૂરી છે. અને આપણે કોઈની પાસે શીખીએ એ વાત તો એક છે, શું આપણે પોતે વચન વાંચીએ છીએ? શું આપણે પોતે પ્રભુની સાથે જે સમય ગાળવાનો તે ગાળીએ છીએ? કારણ કે આ પુસ્તક જ એક એવું પુસ્તક છે કે જ્યારે પણ આપણે વાંચીએ તો તેનો જે લેખક છે તે આપણી પાસે જ બેઠો હોય છે. કશી સમજણ ના પડે, ગૂંચવણ હોય, તો જે લેખક છે તે લેખક આપણી પાસે જ છે અને એ પવિત્ર આત્મા આપણને દરેક વચનની સમજણ આપે છે. ખાલી આપણે પ્રભુની પાસે માંગવાનું છે, આપણે પુસ્તક ખોલવાનું છે અને પ્રભુ આપણને એ પુસ્તકમાંથી જવાબ આપે છે. અને મેં વાંચ્યું તે પ્રમાણે આ વચનો, આ જે બધા કિસ્સા જે લખવામાં આવ્યા છે તે એક ઉદાહરણ રૂપે અને એક ચેતવણી રૂપે આપણને આપવામાં આવ્યા છે. તમારામાંથી કેટલા છે, માફ કરજો હું બીજો શબ્દ પ્રયોગ કરીશ, આપણામાંથી કેટલા છે કે જે 11 દિવસની યાત્રા આપણે કરવાની હતી તે હજુ પણ આપણે અરણ્યમાં ભટકી રહ્યા છે? કેટલા જણ છે આપણે? કારણ કે આપણું ધ્યાન ખાલી જે રાક્ષસ છે તેઓની ઉપર છે. એ લોકો, આ લોકોને જ્યારે મોકલવામાં આવ્યા અને કીધું કે જઈને જુઓ પ્રદેશ કેવો છે, તો એમણે જોયું અને એમણે એટલું જ જોયું કે આ તો બહુ ઊંચા અને બહુ બળવાન લોકો છે અને અમે કેવી રીતે તેની પર વિજયવંત પામીશું. અને ઘણી વખત આપણું પણ આવું જ થિંકિંગ હોય છે, આવી જ વિચારસરણી હોય છે આપણી કે આ તો કેવી રીતે બદલાઈ શકે, આ તો 20 વર્ષથી આવું ને આવું ચાલ્યું આવ્યા છે, બાપ દાદાઓનું ચાલ્યું આવ્યું છે, કેમનું આ થાય. આપણે જાણીએ છીએ ને કે આ માણસ તો એવો જ છે, પણ હવે ચાલો ને જે છે એ ચલાવી લો આપણે. ના પ્રભુ, આપણે જ્યારે આગળ વધીએ ને આજે આપણે યહોશુઆનું પુસ્તક જોઈએ તો પ્રભુ બહુ બહુ સચોટ સૂચના એ લોકોને આપે છે કે આ લોકોને મારી નાખો, આ લોકોને મારી નાખો. ઘણા વખત પહેલાં મેં એક પુસ્તક વાંચ્યું હતું અને એ બી પણ મેથોડિસ્ટ પાસ્ટરે મેથોડિસ્ટ ચર્ચ માટે લખ્યું હતું, બહુ અજાયબ જેવું તે પુસ્તક હતું. અને એમણે એમ કીધું, એમાં લખ્યું હતું કે કોઈ પણ મંડળીનો ગ્રોથ માટે 2 કે 3 વ્યક્તિને મરવાની જરૂર હોય છે. દરેક મંડળીમાં મંડળીનો ગ્રોથ માટે, મંડળીની જે ડિરેક્શન છે એ ચેન્જ કરવા માટે 2 કે 3 વ્યક્તિને મરવાનું હોય છે. અને આ મરવાનું, જ્યારે હું એમ નથી કહેતો કે ભાઈ એ લોકો મરી જાય અને એ જાય, જે આપણી આપણું અમુક અહમ છે, આપણું જે ઈગો છે, આપણું અમુક જે વર્ચસ્વ છે, એ બધું આપણે મારી નાખવાનું છે. અને આપણે ઘૂંટણે પડીને પ્રભુ તમે મને શું કરવા માંગો છો, શું કરવું જોઈએ આ મંડળીમાં, મારે કેવી રીતે કરવું જોઈએ. અને જ્યારે આપણે આપણી જાતને મારીને, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ આપણને વચન આપ્યું છે કે તમારો પોતાનો વધસ્તંભ લઈને મારી પાછળ ચાલો, એટલે કે આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે આપણનું જે કંઈ આપણું પણું છે આપણામાં, તે આપણે વધસ્તંભ પર લટકાવી અને પ્રભુની સેવામાં એકદમ કમ્પ્લીટલી સરેન્ડર ચાલવાનું છે. અને જ્યારે મંડળીમાં અમુક લોકો જે એમ કે મારું હું કહું એ જ થવું જોઈએ, આ રીતે જ થવું જોઈએ, ફલાણું, અને એ જે કાયમનું જે ઝઘડા ટંટા ચાલતા રહેતા હોય છે, તે માટે કોઈકે તો નમવું જ પડશે. રાઈટ, સમબડી હેઝ ટુ ડાય ફોર રિકન્સિલિએશન ટુ હેપન. આપણા લગ્ન જીવનમાં પણ જો પત્ની અને પતિ બંને ખેંચી રાખે, જેટલું ખેંચશો એટલું તૂટી જ જવાનું છે. અને વાલાઓ, એવું ના સમજશો કે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ ફક્ત જે નવા લગ્ન કરેલા હોય છે 5-10 વર્ષ, બલકે હમણાં તો હું જે નોટિસ કરું છું કે જે 25-30 વર્ષ લગ્નના થઈ ગયા હોય, એનિવર્સરી ઉજવી ગઈ હોય, એ લગ્ન જીવનમાં પણ જે નવા લગ્ન જીવનમાં હોય તેવા ઝઘડા અને આર્ગ્યુમેન્ટ ને એવું બધું હોય છે. કારણ કે માણસ એક જ રીતે બદલાય છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ, નમ્ર બનીએ, ત્યારે જ પ્રભુ આપણને બદલે છે, આપણે બદલાઈએ છે. અને પછી તે પ્રમાણે આપણું વર્તન હોય છે, એક બાપ તરીકે, એક માં તરીકે, એક પતિ તરીકે, એક પત્ની તરીકે, એક ભાઈ તરીકે આપણે જુદી રીતે વર્તીએ છે. અને જ્યારે આપણે કહીએ છીએ કે આપણે એક બોર્ન અગેન ખ્રિશ્ચિયન છે, તો અમુક વાત આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણી મંડળીમાં ના હોવી જોઈએ. અને એક વાત તો હું તમને ખાસ કહીશ કે જો મંડળીમાં નિર્ણય લેવાનો છે તો એ નિર્ણય ફક્ત એક બોર્ન અગેન પર્સન લઈ શકે છે. જો તમારે કમિટીમાં કે એમાં જે ફક્ત ધાર્મિક વ્યક્તિ છે, જે બોર્ન અગેન નથી, એ નિર્ણય લેવા બેઠી છે તો તેનું પરિણામ સારું નહીં આવે. અને આપણે મંડળીમાં જોઈ ચૂક્યા છે, મારે એની પર વધારે વાત કરવાની નથી. અને તમે તો બધા જાણો છો, બધા હોશિયાર છો, પણ તો પણ હું કહીશ, કદાચ કોઈકને ના ખબર હોય તો, ખરેખર ખ્રિસ્તી વ્યક્તિ ફક્ત જે નવો જન્મ પામેલી તે જ છે. ભલે તમે મંડળીમાં બાપ્તિસ્મા લીધું હોય, ભલે તમે મંડળીના મેમ્બર હોય, ભલે તમે આખું જીવન એક ખ્રિસ્તી તરીકે ઓળખાયા હોય, પણ તમે ખ્રિસ્તી નથી જ્યાં સુધી તમે પ્રભુનો સ્વીકાર ના કરો અને પ્રભુને તમારો તારનાર ના બનાવો. અને એ જ વ્યક્તિ પ્રભુના બિઝનેસમાં નિર્ણય લઈ શકે છે, એ જ વ્યક્તિ પ્રભુનું મંડળીનું એડમિનિસ્ટ્રેશન કરી શકે છે. જે વ્યક્તિ નથી, તે વ્યક્તિ ભલે ગમે તેટલી હોશિયાર હોય, ગમે તેટલું તેની આવડત હોય, ગમે તેટલું એની લાયકાત હોય, આપણે દુનિયાવી રીતે એ વ્યક્તિ પ્રભુના કામ માટે નકામો છે. કારણ કે આપણે જે બીજો કરંથી તેનો 6 અધ્યાયમાં આપણે જોઈએ છે કે અજવાળાને અને અંધકારને શું લેવા દેવા, ડુ નોટ બી અનઇક્વલી યોક્ડ, આપણને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. અને 1 કે 2 મિનિટ મારી પાસે છે તો તમારું ધ્યાન ખાલી પહેલો તિમોથી તેનો 4:12 તરફ દોરવા માંગુ છું કે ત્યાં લખવામાં આવ્યું છે કે તને જુવાન જાણીને તારું કોઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ના દેશ. અને આ જે વચન છે હું તમને આજે આપવા માંગુ છું, કહે છે કે વિશ્વાસીઓ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે અને તારા સ્વસ્થ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારૂપ થજે. વર્ડ ઓફ ગાડ, ફેઇથ, બરાબર, અને પ્યોરિટી. બતાવવા તારી વાણી, તારા વિશ્વાસ વડે અને તારા સ્વસ્થ જીવન વડે. અને આ જે વાણી જે શબ્દ છે, એકચ્યુઅલી તમે જો મૂળ ભાષાંતરમાં જુઓ તો ત્યાં વાણી નહીં પણ વર્ડ લખવામાં આવ્યું છે, એટલે કે પ્રભુનું વચન, કે પ્રભુના વચનમાં તમે કેવી રીતે ચાલો છો, પ્રભુમાં કેટલા તમે વિશ્વાસુ છો. અને જો તમે એમ કહો છો કે તમે વચનમાં ચાલો છો અને તમે વિશ્વાસુ છો, અને આ તો બહુ મોટું શિક્ષણ છે જે હું બહુ જ ટૂંકમાં તમને આપી રહ્યો છું, તો તમારા લાઈફમાં પ્યોરિટી કેવી છે તેની આ પાઉલ પોતાના જે આત્મિક દીકરો જે છે તેને કહે છે કે આપણે એક નમૂનારૂપ બનવાનું છે. જ્યારે તેઓ નિયમ આપવામાં આવ્યો હતો અને ત્યાર પછી પ્રભુ તેમને વચનના દેશમાં લઈ જવાના હતા, ફક્ત 11 દિવસની એ જે મુસાફરી હતી, એ 11 દિવસની મુસાફરી તેમને 40 વર્ષ લાગ્યા. અને એ પેઢી આખી ત્યાં અરણ્યમાં દટાઈ ગઈ, કારણ કે તેમણે પ્રભુએ જે વચન આપ્યું હતું તે પર વિશ્વાસ કર્યો નહીં. આજે એવું તો શું છે વાલાઓ, કે જે પ્રભુ તમને કહી રહ્યા છે કે તમારે મારી પર વિશ્વાસ મૂકવાના છો, શું હજુ પણ તમે ગળમથલમાં ફર્યા કરો છો, હજુ પણ તમે તમારા અરણ્યમાં ફર્યા કરો છો, કારણ કે તમને વિશ્વાસ નથી કે પ્રભુ જે તેમણે કીધું છે તે પૂરું કરવા માટે સમર્થ છે. કદાચ તમારી આર્થિક સ્થિતિને લઈને, કદાચ તમારા કોઈક બાળક છે તેને લઈને, કદાચ તમારા લગ્ન જીવનમાં, કદાચ તમારી મંડળીમાં કયું એવી વાત છે કે પ્રભુએ કીધું છે કે હું તમને ત્યાં લઈ જઈશ, પણ તમે વિશ્વાસ મૂકવા માટે તૈયાર નથી. મેં કીધું તે પ્રમાણે પ્રભુની યોજના એ નહોતી કે તેઓ ફક્ત મિસર દેશમાંથી બહાર આવે. પ્રભુની યોજના એ હતી કે તેઓ વચનનો દેશ છે તેમાં પ્રવેશે અને ત્યાં એક વિજયવંત જીવન જીવે. એ જ રીતે મારી ને તમારી માટે વાલાઓ, પ્રભુની યોજના એ નથી કે આપણે ફક્ત આપણને પાપનો જે પાપનો જે મુસારો છે, પાપનો જે બોજો છે તેમાંથી છોડાવી અને આપણે તારણ પામ્યા. પ્રભુની એવી યોજના હતી જ નહીં કે આ લોકોને હું મિસર દેશમાંથી લાવું ને પછી અરણ્યમાં જે કરવું એ ફોડી લેશે એ લોકો. પ્રભુની યોજના હતી જ નહીં. એ જ રીતે મારી ને તમારી માટે પ્રભુની એ યોજના નથી કે હા પાપની માફી મળી ગઈ હવે એમને ફોડી લેવા દો. ના, પ્રભુ આપ ઈચ્છે છે કે આપણે અરણ્ય પસાર કરીને વચનના પ્રદેશમાં એક વિજયવંત જીવન જીવીએ, કે જે જે બાબતથી આપણે દબાયેલા છે, કોઈ વ્યસન છે, કદાચ આપણો સ્વભાવ છે, કદાચ આપણું આપણું જે રીતે વિચારીએ છીએ એ વિચારસરણી છે, કદાચ આપણા કુટુંબીજનોની સાથેનો જે સંબંધ, આપણો ભૂતકાળ, એ જે પણ વાત છે એ વાત ઉપર આપણે વિજયવંત બનીએ. અને એ વિજયવંત કેવી રીતે બનીએ છીએ? કારણ કે જેવી રીતે આ ઇસ્રાયેલી લોકોને કહેવામાં આવ્યું હતું કે હું તમારી આગળ જઈ અને હું તમને માર્ગ બતાવીશ. અને આ વિશ કે મારી પાસે સમય હોય કે હું વધારે કંઈક બોલી શકું, પણ આશા રાખું છું કે પ્રભુએ તમારી સાથે આ વચન દ્વારા વાત કરી છે. અને હજુ પણ જો તમે અરણ્યમાં ફસાયેલા છો તો વાલાઓ પ્રભુ સામર્થ્યવાન છે. પ્રભુએ આપણને પવિત્ર આત્મા આપ્યો છે કે જે દ્વારા આપણે વિજય પામી શકીએ છીએ. એવી કોઈ વાત નથી, એવું કોઈ પાપ નથી, એવું કશી જ બાબત નથી કે જે આપણને પ્રભુ પાસે આવતા રોકે અને પ્રભુમાં આપણને વિજય ના મળે. તો આશા રાખું છું કે જો એવું કશું હોય તો આજે જ તમે ઘૂંટણે પડો અને આજે જ પ્રભુને કહો કે મારા અવિશ્વાસને લીધે મને માફી આપો પ્રભુ આપ, અને આ વાત પર મને વિજયવંત કરો. આ જે 11 દિવસની મુસાફરી છે તેને 40 વર્ષની મુસાફરીમાં ના ફેરવતા વાલાઓ, એ જ મારું તમને વિનંતી છે અને એ જ મારી પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ બાપ, અત્યાર સુધી એમને સાચવ્યા સંભાળ્યા પ્રભુ બાપ, આ જે સમય આપ્યો જાય જો તેને માટે આભાર માનું છું પ્રભુ બાપ. પ્રભુ બાપ, જેવી રીતે પેલા જે બાપ હતો તેણે પોકાર્યો કર્યો કે પ્લીઝ હેલ્પ માય અનબિલીફ, એવી જ રીતે પ્રભુ બાપ અમે પણ આજે તમને હાંક મારીએ છીએ પ્રભુ બાપ. અમારામાં જે અવિશ્વાસ છે પ્રભુ બાપ, હજુ અમારામાંથી કોઈ જો અરણ્યમાં ભટકી રહ્યું છે તો પ્રભુ બાપ આજે જ અમને તમે છુટકારો આપો. અમે સંપૂર્ણ રીતે પ્રભુ તમને સોંપાઈએ અને પ્રભુ બાપ આજ્ઞાંકિત જીવન અને એક વિક્ટોરિયસ વિજયવંત જીવન અમે તમારા નામમાં જીવી શકીએ એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું પ્રભુ બાપ. પ્રભુ બાપ અમારા સમાજને, અમારી મંડળીને, અમારા જે જુવાનો છે પ્રભુ બાપ, આમ સર્વને હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. પ્લીઝ પ્રભુ બાપ તમે એવા આગેવાનો ઊભા કરો કે જેઓ એક આત્મિક જાગૃતિ અમારા મધ્યે લાવે પ્રભુ બાપ, અને અમે સર્વ તમારી સ્તુતિ કરી તમારી તરફ ફરીએ અને અજાયબ જેવું કાર્ય થાય અમારા સમાજમાં અને તમારા નામને મહિમા મળે. આ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. તમે સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.